સારાય ભારતમાંથી માનવ પ્રવાહ કુરુક્ષેત્ર ભણી વહી રહ્યો હતો. સૌના મનમાં ગ્રહણ સ્નાનની ઈચ્છા હતી. વાત એમ હતી કે અમાસનું ખગ્રાસ સૂર્યગ્રહણ હતું. જેમ કલ્પના પ્રલયમાં સૂર્ય અદૃશ્ય થઈ જાય એમ આ સૂર્યગ્રહણમાં પણ સૂર્ય અદૃશ્ય થવાનો હતો. આ વેરાએ કુરુક્ષેત્રમાં ગ્રહણ સ્નાન કરવાનું મોટું મહાત્મય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ સહકુટુંબ સ્નાન કરવા પધાર્યા હતા. વ્રજમાંથી નંદ યશોદા તથા ગોપિકાઓ પણ આવ્યા હતા. કૌરવ તથા કુંતા માતા સહિત પાંડવો પધાર્યા હતા. આમ સૌનો એક સ્થળે આકસ્મિક ભેટો થઈ ગયો. શ્યામ સુંદરની નજર કુંતા ફોઈ પર પડી અને દોડતા જઈને ફોઈના ચરણોમાં વંદન કર્યા. કુંતા માતાએ ઝીણી નજરે નંદકુમારને નિરખ્યા અને એમનું બોખલું મુખ હાસ્યથી ભરાઈ ગયું. અંગ રોમાંચિત થઈ ગયું. આંખમાં હર્ષના આંસુ આવ્યા અને કનૈયાને બાથમાં ગાલી આશીર્વાદ આપતા પૂછ્યું, કેમ શ્યામ, એકલો આવ્યો છે કે શું? ના ના ફોઈ, સહકુટુંબ આવ્યો છું. ભલે ભલે, એમ કહેને કે કુંતા માતાએ ધરાઈ ધરાઈને સુખ દુઃખની વાતો કરી. એટલામાં ઉગ્રસેન આવ્યા એટલે એમની સાથે વાતોએ વર્ગ્યા. ત્યાં તો શ્યામ સુંદર વાત સાંભળી કે વ્રજમાંથી વાલબાલો સહિત નંદ યશોદાજી પણ સ્નાન અર્થે પધાર્યા છે એટલે બધાને પડતા મૂકીને શ્યામ સુંદર નંદ યશોદાને મળવા દોડ્યા. દોડતો દોડતો કનૈયો નંદ યશોદા પાસે આવ્યો અને એમના ચરણોમાં લૂંટી પડ્યો. શ્યામ સુંદરની પાછળ પાછળ બલરામ ભૈયા આવ્યા. આસપાસ ગોપ ગોપિકાઓ ઊભા હતા. રામ શ્યામને જોતા સૌના હૈયા હેતને હિલોરે ચડ્યા. નાના બાળક મા બાપને જોઈ એની કોટે વર્ગી પડે એમ રામ શ્યામ નંદ યશોદાની કોટે વર્ગી પડ્યા. ચારેની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. નંદ યશોદાની સાથે રામ શ્યામનું મિલન થતાં એમના નિર્જીવ દેહમાં જાણે પ્રાણ સંચાર થયો. રામ શ્યામને ખૂબ ધક્કો આપવો હતો પણ વાણી જ કંઠમાં રૂંધાઈ ગઈ. એટલામાં તો 16,108 રાણીઓ સહિત રેવતીજી પણ ત્યાં પધાર્યા. સૌને જોઈ યશોદાજીએ પૂછ્યું, કનૈયા, આવડું મોટું લશ્કર ક્યાંથી આવ્યું? મંદ મંદ હસતો કનૈયો નીચું જોઈ ગયો. ત્યાં તો વાસુદેવ દેવકીએ પધાર્યા. કનૈયાએ એમના ચરણોમાં પ્રણામ કર્યા. માતા રોહિણીજી આવ્યા. સૌના હૈયા આનંદથી ઉછરવા લાગ્યા. એક વૃદ્ધ યાદવે સૌની ઓળખાણ આપી, યશોદાજી, તમારા કનૈયાનો વસ્ત્ર તો ખૂબ લાંબો ચોડો છે. એને 16,108 રાણીઓ છે. એ દરેક રાણીને 10-10 દીકરા અને એક એક દીકરી. અરે કનૈયા, એ તો ભારે કરી. તું કુટુંબ સાથે મારા વ્રજમાં આવે તો મારું વ્રજ પણ નાનું પડે. કનૈયોનું નીચું જોઈ જમીન ખોતરી રહ્યો હતો. ત્યાં બલરામજીને ઉદ્દેશીને પૂછ્યું, બલવા, તું પરણ્યો કે નહીં? હા માં, એ પણ પરણ્યા છે ને. આ છે એમની પત્ની રેવતીજી. યશોદાજીએ રામ શ્યામની પત્નીઓને આશીર્વાદ આપ્યા. યશોદાજી વહુઓ સાથે વાતોએ વર્ગ્યા. વાતો કરતાં કરતાં એમનું હૈયું આરું થઈ ગયું. કનૈયાની બાળપણની વાતો યાદ આવતા કંઠ ભરાઈ ગયો. એ તૂટક તૂટક શબ્દોમાં કહેવા લાગ્યા, વહુઓ, હું તમારી સાસુ નથી. તમારી સાચી સાસુ તો આ દેવકીજી છે. હું તો કનૈયાની ધાવ માતા છું. પેલો ક્રૂર અક્રૂર આવ્યો અને મારી પાસેથી કનૈયાને ઝૂંટવી ગયો. એ ગયો એ ગયો, ફરી પાછો મારા વ્રજમાં આવ્યો જ નહીં. ભાગ્ય યોગે કેટલે વર્ષે આજે એના દર્શન થયા. બહુ વર્ષે આજે મારા આ દેહમાં ચેતન આવ્યું, કનૈયાએ રાજસુખ ભોગવવા માંડ્યા પછી એને મારું વ્રજ ક્યાંથી યાદ આવે, એ તો મારે ત્યાં નહીં આવે. એમ કરો ભગવો, તમારે ત્યાં તમે દાસ દાસીઓ તો રાખતા હશો ને, મને દાસી તરીકે ત્યાં લઈ જાઓ, હું તમારા છૈયા છોકરાને રાખીશ. રોહિણીજીએ યશોદાજીને રોકતા કહ્યું, અરે અરે યશોદાજી, તમે આ શું બોલો છો, આ રામ શ્યામ તમારા જ છે, એમને ત્યાં જઈને દેવકીજી રહે છે એમ રહો, આ રામ શ્યામની મંગલ મૂર્તિ જોઈને આંખને હૈયું ઠારજો. રોહિણીજી, દેવકીજી અને યશોદાજી પોતાના હૃદયના ભાવ પ્રગટ કરી રહ્યા હતા ત્યારે વ્રજની ગોપિકાઓ એકી ટસે શ્યામ સુંદરને નિહાળી રહી હતી. પ્રભુ દર્શનથી એમના અંગ રોમાંચિત થઈ રહ્યા હતા. ગોપિકાઓની આવી પ્રેમ વિહ્વર દશા જોઈને શ્યામ સુંદર પણ ગદગદ બની ગયા અને સૌની નજર ચૂકવીને દૂર જઈને બેઠા. એમને એકાંતમાં ગયેલા જોઈને ગોપિકાઓ ત્યાં દોડી ગઈ. શ્યામ સુંદરે સૌને દઢ આલિંગન આપી એમના વિરહ અગ્નિને શાંત કર્યો. પછી સૌના કુશળ પૂછવા માંડ્યા, પણ લજ્જા અને સંકોચવશ કોઈએ કાંઈ જવાબ ન આપ્યો. એમના નેત્રોમાંથી ટપક ટપક આંસુ ટપકી રહ્યા હતા. વાતાવરણમાં વ્યાપેલી ગંભીરતાને તોડવા શ્યામ સુંદરે અઠહાસ્ય કરતા પૂછ્યું, અરે ગોપિકાઓ, કેમ મારી સાથે અબોલા લીધા છે કે શું? સાડીના પાલવ વડે આંસુ લૂછતા એક ગોપિકાએ કહ્યું, આપનાથી નારાજ થઈને અમારે કરવાનું શું? એવો અમારો અધિકાર પણ છો, તમારે અને અમારે સંબંધ પણ છો. ઓહો હો, આટલું બધું માઠું લાગ્યું છે. હું મથુરા ગયો અને ત્યાંથી દ્વારકા જવું પડ્યું, એમાં મારો વાંક શો? હું આપને સૌને કેવી રીતે સમજાવું કે મેં જે કંઈ કર્યું છે એ સૌના ભલા માટે કર્યું છે? કંસના કારા કરતૂતોથી તમે બધા ક્યાં અજાણ છો? મથુરામાં જઈને મેં ભરી સભામાં મામા કંસને પટકીને માર્યા, એમાંથી વેર વધ્યું, એક પછી એક રાજાઓ મારા ઉપર ઘસી આવ્યા, હું સૌને મારતો રહ્યો, એમાં મારે મથુરા છોડી દ્વારકા ભાગવું પડ્યું. ત્યાં ગયા પછી નવી ઝંઝટો શરૂ થઈ. આમ એક પછી એક એવા કામ નીકળ્યા કે મારી ઈચ્છા હોવા છતાં હું આપને મળવા ન આવી શક્યો. પણ માનસો, તમારાથી વિખૂટા પડ્યા પછી એક પર પણ તમને સૌને ભૂલ્યો નથી. તમે કદી મને યાદ કર્યો છે? હું તો અનેક કામમાં ફસાયો હતો, તમારે તો બીજું કોઈ કામ નહોતું ને, તમે કેમ મને મળવા ન આવ્યા? બાજુમાં બેઠેલી એક ગોપિકા રોષભરે સ્વરે બોલી, મહારાજ, તમારે ને અમારે શો સંબંધ કે અમે આપને યાદ કરીએ? તમને યાદ કરે પેલી કુબજા અને પેલી 16108 રાજકુમારીઓ, અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે સ્વપ્નમાં પણ આપની યાદ ન આવે. જૂની વાતોને યાદ કરીને નકામું દિલ બારવાથી શો ફાયદો? શ્યામ સુંદર પણ ઘડી બે ઘડી ગંભીર બની ગયા અને સમગ્ર વિશ્વની મમતાને હૃદયમાં ઠાલવીને બોલ્યા, બન્યું છે એવું કે જેથી આપ મને કહી શકો, પરંતુ મેં હમણાં કહ્યું તેમ આમાં મારો જરાય દોષ નથી, આપણે બધા ભાગ્યને આધીન છીએ, ભગવાન જ એકબીજા જીવોનો સંયોગ કરાવે છે અને એ જ વિયોગ કરાવે છે. આપનાથી જુદા પડવાની મારી જરાય ઈચ્છા ન હતી, પરંતુ આપણા ભાગ્યે આપણને એકબીજાથી છૂટા પાડ્યા. સંસારનો આ ક્રમ છે, ભેગા થવું અને છૂટા પડવું. સાગરમાં તણાતા તણાતા લાકડા ભેગા થાય અને પાછા છૂટા પડે, એમ ભાગ્ય યોગે જ આપણે વર્ષો અગાઉ છૂટા પડ્યા અને આજે ભાગ્ય યોગે પાછા ભેગા પણ થઈ ગયા. સંસારમાં જેટલી મમતા એટલું બંધન, મૃગલા સાથે મમતા બાંધશો તો બીજા જન્મમાં મૃગ બનવું પડશે, માટે મમતાના બંધનમાં બંધાવ નહીં. એક મારી ભક્તિ જ એવી છે કે જે જીવને સર્વ બંધનમાંથી મુક્ત કરી ભવસાગરમાંથી મોક્ષ આપે છે. જેને મારી ભક્તિ પ્રાપ્ત થઈ એને સર્વ કંઈ પ્રાપ્ત થઈ ગયું. એ તો સારું થયું કે હું આપના સૌથી દૂર થયો. મારા વિયોગમાં તમે સૌ તડપતા રહ્યા, પરંતુ એ વિયોગમાં પણ તમને મારી નિરંતર યાદ આવતી રહી. મારી યાદમાં જીવવું એ જ સાચું જીવન છે, એ જ સાચું સુખ છે. મારું સ્મરણ એ સુખ છે, વિસ્મરણ એ દુઃખ છે. શરીરનો સંયોગ એ તો એક સામાન્ય વાત છે, મનનું મિલન એ જ શ્રેષ્ઠ છે. મન વિનાનું મિલન એ મિલન નથી. આપ નાહકના એમ માનતા રહ્યા કે હું વૃંદાવનમાં નથી, હું તો સર્વ અંતર્યામી છું, સર્વગત છું, સર્વત્ર છું, સર્વમાં છું, સર્વકારમાં છું. હું જ સર્વનો કર્તા, હર્તા અને ભોગતા છું. સર્વની અંદર, બહાર અને મધ્યમાં સર્વ સ્થાનોમાં હું જ વિદ્યમાન છું. કેમ, મારી વાત સમજાય છે ને? ગોપિકાઓ તો શ્યામ સુંદરની આવી જ્ઞાનભરી વાતો સાંભળી જ રહી. પ્રભુએ પૂછ્યું, પણ એણે ના હા કહી કે ના ના કહી? એ તો શ્યામ સુંદરના મનમોહક રૂપનું સ્મરણ કરતી બેસી રહી. આમ ધ્યાનમાં મગ્ન બનતા લિંગ શરીરને ભૂલી ગઈ. સ્ત્રી પુરુષ નપુસંકનો એમનો ભેદ છૂટી ગયો. એ ભગવાનના રૂપમાં મગ્ન બની ગઈ. ગોપિકાઓની આવી વિચિત્ર અવલૌકિક દશા દેખીને ભક્ત વત્સલ ભગવાનને ખૂબ દયા આવી અને મનમાં વિચાર્યું, આ વ્રજ વનિતાઓને સંન્યાસીઓને પણ દુર્લભ એવી ગતિ આપું, દેહ બંધનથી વિમુક્ત બનાવી દઉં. આમ વિચારી એમને દંડોળતા શ્યામ સુંદર કહેવા લાગ્યા, ગોપિકાઓ આમ કોના ધ્યાનમાં મગ્ન બન્યા છો? ભલે માગો, જે માગવું હોય તે બે ધડક માંગી લો. હે, આપ માંગવાનું કહો છો? માંગીએ એ આપશો? હા હા, માંગો, જરાય સંકોચ રાખ્યા વિના માંગો. એક ગોપિકાએ કહું, આપે કહું કે હું સર્વ અંતર્યામી છું, સર્વમાં મારો વાસ છે, મારી ભક્તિ સૌને ભવસાગરથી તારે છે. આપની વાત પર અમને પૂરો ભરોસો છે. નિર્વિકાર નિરાકાર રૂપથી યોગીઓ અને પરમહંસો આપનું જરૂર ચિંતન કરતા હશે, પણ અમે તો ગામડાની ગોવાલણો, અમે યોગીઓની જેમ આપનું ચિંતન કઈ રીતે કરીએ? માટે આપ અમારા પર એવી કૃપા કરો કે કમરની પાંખડી સમાન કોમર સુગંધિયુક્ત આપના ચરણ કમર અમારા હૃદયમાં ચિંતામણીની જેમ સદાય પ્રકાશિત રહે. એના દર્શન માટે અમારે બીજા કોઈ પ્રકાશની જરૂર ન રહે. એ સાકાર ચરણારવિંદ અમારા મન મંદિરમાં સતત સ્થપાયેલા રહે, નિરંતર એની પૂજા અર્ચના થતી રહે. બસ આ જ અમારી માગણી છે. ગોપિકાઓનો આવો નિર્મળ પ્રેમ જોઈને શ્યામ સુંદર પણ ગદગદ બની ગયા અને ગોપિકાઓને શું કહેવું એ વિચારે છે ત્યાં તો રૂકમણીજી ત્યાં પધાર્યા અને કહ્યું, નાથ, આપ અહીં ઠંડે કલેજે વાતો કરી રહ્યા છો અને ત્યાં ધર્મરાજ યુધિષ્ઠિર આપની કાકડારે રાહ જોતા બેઠા છે. હા હા હા, એ તો હું ભૂલી જ ગયો. એમ કહેતા શ્યામ સુંદર એકદમ ઊભા થઈ ગયા અને ગોપિકાઓને સંબોધીને કહેવા લાગ્યા, ભલે ત્યારે, હવે હું રજા લઉં છું, હમણાં તો હું અહીં જ છું, એટલે ફરી મળીશું, પછી ધરાઈને વાતો કરીશું. શ્યામ સુંદર ધર્મરાજ યુધિષ્ઠિરને મળવા પોતાની રાવટીમાં પધાર્યા. શ્યામ સુંદરને આવતા જોઈ પાંચે પાંડવો સામે આવ્યા. પ્રભુને વંદન કરી એકબીજાએ એકબીજાના કુશળ પૂછ્યા. દ્રૌપદીને ન જોતા શ્યામ સુંદરે પૂછ્યું, કેમ મારી બહેન કૃષ્ણ ન આવી? હા હા, આવી છે ને, અંદર એની ભાભીઓ સાથે એ વાતોએ વર્ગી છે. અર્જુને કહ્યું, અરે સહદેવ, જાને જરા અંદરથી બોલાવી લાવ, કહે કે શ્યામ સુંદર આવ્યા છે. ના ના, હું જ અંદર જાઉં છું. એમ કહી શ્યામ સુંદર અંદર ગયા. કૃષ્ણને જોતા જ દ્રૌપદીએ વંદન કર્યા. કુશળ સમાચાર પૂછી તરત જ શ્યામ સુંદર બહાર આવ્યા. ઘણે વર્ષે ભેગા થયા હોવાથી દ્રૌપદી ભાભીઓ સાથે વાતોએ વર્ગી. શ્યામ સુંદર કોની સાથે કેવી રીતે પરણ્યા એ બધી વાતો રસપૂર્વક ચર્ચાઈ. બહાર શ્યામસુંદરે પાંડવો સાથે રાજ્ય સંબંધી ચર્ચાઓ કરી. એમાં શ્યામસુંદરે ગર્ભિત રીતે કહ્યું કે હજી અનેક દુષ્ટો બાકી રહી ગયા છે, એને હજી સંહારવાના છે. અત્યારે અનેક રાજ્યમાં સૈન્ય શક્તિ વધી ગઈ છે, એને ગમે તેમ કરીને કાબૂમાં લેવી પડશે. આજ કુરુક્ષેત્રમાં એક મોટું યુદ્ધ થશે, એમાં અનેક દુષ્ટોનો સંહાર થશે, ત્યાર પછી જ પૃથ્વી પરનો ભાર હરવો થશે. આમ વાતો ચાલી રહી હતી એ સમયે અનેક ઋષિ મુનિઓ આવતા દેખાયા. શ્યામસુંદરે એ જોયું અને સામે જઈને સૌનો સત્કાર કર્યો. પાંડવોએ પણ શ્રદ્ધા ભક્તિ સહિત સૌના ચરણોમાં પ્રણામ કર્યા, વિધિવત સૌના પૂજન કર્યા. ત્યારબાદ ભગવાન વેદવ્યાસ, દેવર્ષિ નારદ, ભરદરાજ, ગૌતમ આદિ મુનિઓ સાથે જ્ઞાન ચર્ચાઓ ચાલી. મુનિઓએ સુંદર શબ્દોમાં તત્વજ્ઞાનપૂર્ણ સ્તુતિ કરી. મુનિઓને મુખે પોતાની સ્તુતિ સાંભળવા ભગવાન શ્યામસુંદરનું મુખ લજ્જાથી નીચું ડરી ગયું. ભગવાન શ્યામસુંદરને અધિક સંકોચમાં નાખવા ઉચિત નથી એમ સમજી વાતને બીજે પાટે ચડાવવા ધૃતરાષ્ટ્ર તથા યુધિષ્ઠિરને સંબોધીને કહ્યું, રાજન, અમે સ્નાનાર્થે અહીં આવ્યા હતા, હવે અમે અમારા આશ્રમે જવા ઈચ્છીએ છીએ, એટલા માટે હવે રજા લઈએ છીએ. આ સાંભળતા ભગવાન શ્યામસુંદરના પિતાશ્રી વસુદેવજી ઊભા થયા અને વિનીત ભાવે કહ્યું, અરે, આશ્રમ જવાની આટલી બધી સી ઉતાવળ છે? મારા મનમાં થોડા પ્રશ્નો ઉમરાયા કરે છે. અહીં આવ્યા છો તો મારા પ્રશ્નોનો જવાબ આપતા જાઓ. વ્યાસજીએ કહ્યું, વસુદેવજી, આપ પ્રશ્નો પૂછવા ધારો છો, પૂછો. જે પૂછવું હોય તે પૂછો, અમે યથાયોગ્ય જવાબ આપીશું. વસુદેવજીએ વિનયપૂર્વક પૂછ્યું, મુનિઓ, જીવને શુભ અશુભ કર્મના ફળ તો ભોગવવા જ પડે છે, પણ એવું કોઈ કર્મ છે ખરું કે જે બંધનનું કારણ ન બનતા મોક્ષ આપે? વસુદેવજીનો પ્રશ્ન સાંભળતા સૌ મુનિઓ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, જુઓ વસુદેવજી, કેવો નવી નવાઈનો પ્રશ્ન લાવ્યા છે. જેમના ઘરમાં સમસ્ત વિશ્વને મુક્તિ પ્રદાન કરનારા સાક્ષાત સચિદાનંદ ધન શ્રીહરિ વિદ્યમાન છે, એ પોતાની મુક્તિ માટે અમને પ્રશ્ન કરે છે. નારદજીએ ગંભીર બનીને કહ્યું, મુનિઓ, તમને આટલું બધું આશ્ચર્ય કેમ થાય છે? ભગવાન શ્યામસુંદર એમના ઘરના છે, સૌને મોક્ષ આપનારા છે, એ બધી વાત સાચી, પણ કોઈના ઘરમાં અમૃત હોય પણ જે એનું પાન ન કરે એ ત્યાં સુધી અમર કેવી રીતે થાય? મુક્તિદાતા ભગવાન એમના ઘરમાં છે એ વાત સાચી, પણ વસુદેવજી એમને પોતાનો પુત્ર માની બેઠા છે, એમની પાસેથી જ્ઞાન લેવું જોઈએ, એને બદલે એ એમને જ્ઞાન આપી રહ્યા છે, આથી જ એમણે આવો પ્રશ્ન કર્યો છે. મુનિઓએ કહ્યું, નારદજી, ભલે વસુદેવજી એમને પુત્ર માને, પરંતુ ભગવાન તો સર્વત્ર છે ને, એમના અંતઃકરણમાં પ્રવેશ કરીને એમના પ્રશ્નો ઉત્તર કેમ આપતા નથી? નારદજીએ કહ્યું, એના અનેક કારણ છે. ભગવાન તો ભાવના ભોગી છે, જેવા ભાવે એમને ભજીએ એવું એ ફળ આપે છે. વસુદેવજી પુત્ર રૂપે માને છે તો પ્રભુ પુત્ર જેવી ચેષ્ટાઓ કરે છે. બીજી વાત એ છે કે ભગવાન શ્યામસુંદરનો અતિ પરિચય અવજ્ઞા જ નોતરે. કહેવત છે ને કે ગામનો જોગી જોગતો ગંગા કિનારે વાસ કરનારને ગંગાજીની મહત્તા સમજાતી નથી, એવું વાસુદેવજી માટે છે. ત્રીજી વાત એ છે કે ભગવાન શ્યામ સુંદર તો નરલીલા કરી રહ્યા છે. વસુદેવજી પ્રશ્ન કરે અને આપ સૌ એનો જવાબ આપો અને જગત એમાંથી બોધ ગ્રહણ કરે, એ જ આશાથી ભગવાને વાસુદેવજીના મનમાં આવી પ્રેરણા કરી છે. નારદજીનો ખુલાસો સાંભળી સૌ મુનિઓને આનંદ થયો અને બોલ્યા, ત્યારે તો વાસુદેવજીના પ્રશ્નનો જવાબ આપવો જ પડશે. કહીં વસુદેવજીને સંબોધીને ભગવાન વેદવ્યાસે કહ્યું, વસુદેવજી, આ કર્મ હું કરું છું એવો હુંકાર ત્યાગીને જે કંઈ કરું છું એ ભગવત પ્રીતિ અર્થે કરું છું એવો ભાવ જાગે એને પણ કર્મનું બંધન રહેતું નથી. વસુદેવજીએ બીજો પ્રશ્ન કર્યો, ગૃહસ્થને ઉપયોગી એવું સાધન કયું? પરસેવાની કમાણીમાંથી ભગવાનની સેવા પૂજા કરવી અને નિષ્કામ ભાવે કર્મ કરવું. લોકેશણા, પુત્રેષણા, વિતેષણા ત્રણનો ત્યાગ સી રીતે થાય? ન્યાયને રસ્તે મેળવેલું ધન ભગવત સેવા અર્થે વાપરો એટલે વિતેષણા ટરે. ગૃહસ્થ આશ્રમ માંડી નિજ પત્નીથી સંતુષ્ટ રહી પુત્ર ઉત્પન્ન કરવાથી પુત્રેષણા ટરે છે અને આ સંસાર નાશવંત છે એવો વિચાર અવારનવાર કરવાથી લોકેશના છૂટે છે. મુનિઓ દ્વારા પોતાના પ્રશ્નનો જવાબ મેળવીને વસુદેવજી ખૂબ પ્રસન્ન થયા અને એમની પાસે કુરુક્ષેત્રમાં મોટો યજ્ઞ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. સૌએ એ ઈચ્છાને વધાવી લીધી, ત્યાં મોટો યજ્ઞ કર્યો, ઋષિ મુનિઓને બ્રાહ્મણોને મન માન્યું, દાન આપ્યું. યજ્ઞ સમાપ્ત થયા પછી સૌ ઋષિ મુનિઓ તથા રાજાઓ પોતપોતાના સ્થાને ગયા. ધીમે ધીમે સૌ વિખરાયા. નંદ સહિત અન્ય વૃદ્ધ ગોપિકાઓને હવે પોતાનું ઘર યાદ આવવા લાગ્યું. એક બાજુ રામ શ્યામને છોડીને જવાનું મન થતું ન હતું, બીજી બાજુ વારંવાર વૃંદાવનની યાદ આવતી હતી. આજ જઈશું, કાલ જઈશું એમ કરતા કરતા ખાસા દિન વીતી ગયા. એક દિવસ તો નંદજીએ આવીને શ્યામ સુંદર પાસે જવાની રજા માંગી. શ્યામ સુંદરે ઠાવકું મુખ રાખી કહ્યું, બાબા આજે જશો? આજે તો બુધવાર છે, બુધવારે જવું સારું નહીં. ભલે, ત્યારે કાલે જઈશું એમ કહીને વિચાર માંડી વાર્તા બીજે દિવસે જ્યાં જવાની તૈયારી કરતા ત્યાં બલરામજી કહેતા, બાબા આજે તમે ક્યાં જાઓ છો? આજે તો વ્યતિપાત છે. નંદજી ફરી પાછા રોકાઈ જતા. બધી રીતે સારું હોય તો કનૈયો નકામા સરી નાખી હાથે કરી છીક ખાતો અને કહેતો, બાબા આજે તો છીક થાય છે, આજે જવું સારું નથી. આમ કરતા કરતા 3 મહિના વીતી ગયા. માથે ચોમાસું આવવાની તૈયારી થઈ. વાલમથી વિખુટા પડવાનું તો મન થતું ન હતું, પરંતુ કર્તવ્યથી વશીભૂત થઈને એકબીજાથી છૂટા પડવાનો પ્રસંગ આવ્યો. જવાની સંપૂર્ણ તૈયારીઓ કરીને નંદ બાબા વસુદેવજી પાસે આવ્યા. એકબીજાને મળતા જ બંનેના હૈયા ભરાઈ આવ્યા. ગદગદ કંઠે કહેવા લાગ્યા, ભૈયા છૂટા પડવાનું મન થતું નથી, પણ શું કરું, માથે ચોમાસું આવી રહ્યું છે, વ્રજ સૂનું છે. વિખૂટા પડવાની વાત યાદ આવતા જ હૃદય ફાટવા લાગે છે. વસુદેવજીએ કહ્યું, નંદજી આજે નહીં તો કાલે ગમે તે એક દિવસ વિખૂટા તો પડવું જ છે ને, જરા હૃદયને કઠણ કરો, મોહ મમતાને ત્યાગો. આપની વાત સાચી છે ભૈયા, જેટલો સ્નેહ એટલું દુઃખ વધુ. એકબીજાને મળીને એકબીજાથી વિખૂટા પડ્યા. ગોપિકાઓ વ્રજમાં ગયા. રામ શ્યામ સહિત અન્ય યાદવો દ્વારિકા આવ્યા.